கல்யாண் சுவாமி மகாராஜனி ஜெய, அக்ஷர புருஷோத்தம் மகாராஜனி ஜெய, குணாதிதான் சுவாமி மகாராஜனி ஜெய, பகவத்ஜி மகாராஜனி ஜெய, சாஸ்திரிஜி மகாராஜனி ஜெய, யோகிஜி மகாராஜனி ஜெய. பகவான் சுவாமிநாராயண் பிருத்தி பர் પોતે પધાર્યા ત્યારે પોતાનું ધામ મુકતો ઐશ્વર્ય લઈને પૃથ્વી પર પધાર્યા છે. એમનો અક્ષરધામમાંથી એક સંકલ્પ જ હતો, બધા મનુષ્યો સુખી થાય, બધાનું કલ્યાણ થાય, એટલે એ પ્રમાણે સંકલ્પ સાથે આવેલા હતા. કારણ કે ભગવાન અને સંતના સંકલ્પો હંમેશા જીવના કલ્યાણ માટે હોય છે. મનુષ્યના સંકલ્પો છે એ પોતાના સુખ માટે જ હોય છે, બીજાનું સારું થાય એવું એને એ દેખાય નહીં. કે બધાથી વધારે હું સુખી થઉં, વધારે હું સંપત્તિવાળો થઉં, બધાથી શ્રેષ્ઠ મારી મહત્તા વધે, મનુષ્યને આ જાતનું છે. પણ ભગવાને સંત તો પધારે છે તો બીજાની એટલે મનુષ્યની મહત્તા વધે, એમના જીવનું કલ્યાણ થાય અને સુખી થાય એ વિચાર હંમેશા હોય છે. તો એ પ્રમાણે ભગવાન શ્રીજી મહારાજ પધાર્યા છે અને એમને 500 સંતો કર્યા. એ બધા સંતો બહુ સમર્થ સંતો હતા, એક સામાન્ય સંત એ નહોતા. કે ન મળ્યું ખાવાને થયા બાવા એવી વાત આ નથી. કેટલાક લોકો કહે ને આ સંતો જે બધા દેખાય છે એને એમ જ માને છે કે ખાવાનું કંઈ મળ્યું નહીં હોય, ઠેકાણું પડ્યું નહીં હોય, નોકરીનું ઠેકાણું પડ્યું નહીં હોય, લગ્નનું ઠેકાણું છે નહીં, કંઈ જાતની સગવડો નહીં હોય ત્યારે બાવા થઈ જાય છે. એવા પણ છે આ દુનિયાની અંદર જેને કોઈ જાતની સુખ સંપત્તિ સગવડો ન હોય તો પણ બાવા થઈ જાય, ના હોય ત્યારે થઈ જાય. પણ આ બાવા એવા નહોતા, બહુ સમર્થ વિદ્વાન પંડિતો, સંગીતકાર અને અનેક રીતની કૌશલ્યથી પોતાની હતી. એક એક ભગવાન થઈને પૂજાય એવી શક્તિ હતી. શ્રીજી મહારાજ નાશ્રિતમાં એક એક એટલી સામૃતિવાળા હતા કે પોતાને હજારો લાખો માણસો માને એવી શક્તિવાળા હતા. પણ એ બધાને ભગવાન સ્વામિનારાયણ વિશેની દ્રઢ નિષ્ઠા અને કે આ ભગવાન છે અને એમના થકી જે અમારું કલ્યાણ છે, તો એમના થકી દીક્ષા લઈને એ પોતે આ સત્સંગનો પ્રચાર એમને કર્યો. ભગવાન સ્વામિનારાયણ સંતોને આદેશ આપ્યો કે તમે ગામે ગામ જાઓ, ત્યાં જઈને લોકોને ધર્મનો ઉપદેશ આપો, સદાચારની વાત કરો. ભગવાન સ્વામિનારાયણે એક વાત પણ કરી છે કે ધર્મ જ્ઞેયો સદાચાર, સ્મૃતિને સ્મૃતિની અંદર પ્રતિપાદન કરેલો જે ધર્મ છે એ દરેક જણો પાડે. અને એ ધર્મ તો દરેકના માટે છે, કોઈ પણ સંપ્રદાયનો માણસ હોય, રામના હોય, કૃષ્ણના હોય, સ્વામિનારાયણ હોય, શિવના, શક્તિના, જૈન હોય કે બીજા હોય કે બીજા ધર્મોના કે દેશના, કોઈ પણ વ્યક્તિ એ સદાચારી તો બનવાનું છે જ. એટલે એ ભગવાને સદાચારની વાત કરી કે બધા મનુષ્યો સદાચારી બને તો કોઈ કોઈને મુશ્કેલી થાય નહીં, અને નિર્વ્યસની જીવન કે કોઈ જાતનું વ્યસન ના જોઈએ. આ બે સંતોને વાત કરી કે આ તમે જઈને વાત કરજો કે માણસો સદાચારી બને, ધર્મપરાયણ બને અને પોતે પ્રમાણે સદા નિર્વ્યસની જીવન રાખે, એટલે આર્થિક રીતે પણ એને વાંધો કોઈ જાતનો ના આવે, એટલે આરોગ્યની દ્રષ્ટિએ શારીરિક ને માનસિક સ્થિતિ પણ સારી થાય એવો ભગવાન સ્વામિનારાયણનો આદેશ હતો. અને એ સંતો લઈને ત્યાં ગયા. ભગવાને સાથે એ પણ કહેલું કે હું તમે આપણે જશો ગામડે તો લોકો તમારો મહિમા સમજી શકશે નહીં કે તમે આવા સમર્થ સંતો છો અને તમારી આવી સામર્થ્ય છે, વિદ્વત્તા છે, સાધુતા છે, એને એ સમજી શકશે નહીં તો તમારું અપમાન પણ કરશે, તિરસ્કાર કરશે, દુઃખ આપશે, ત્રાસ આપશે, તો પણ તેનું સહન કરજો. કે બધું જે કરે એનું સહન કરજો. સહન કરવું એ પણ મોટામાં મોટો ગુણ છે. આ દુનિયાની અંદર બધું સહન થાય, પણ આ સાંભળથી પોતાની બધી રીતની શક્તિ હોવા છતાં બીજા માણસોનું અપમાન કરવું, એક સામાન્ય મનુષ્યનું, ન જીવા મનુષ્યનું અપમાન સરખવું, એ મોટા મોટો ગુણ છે. આપણી પાસે શક્તિ હોય તો સામાનો સામનો કરી શકીએ છીએ, પણ ના હોય તો લાચારી રાખવી પડે. એવી લાચારી નહોતી આ સંતોમાં, લાચારી નથી. એક 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 વચન, એમનું એક વચન બોલે તો એની અંદર બીજાનું ઘણી જાતનું મુશ્કેલી થઈ જાય. વ્યાપકાંત સ્વામી કરીને એક સંત હતા, હિન્દુસ્તાન તરફથી, એટલે ઉત્તર પ્રદેશમાંથી આવે સૌરાષ્ટ્રમાં આવી અને સાધુ થયા. વ્યાપકાનંદ સ્વામી નામ આવ્યું. એટલા બધા સમર્થ હતા પહેલેથી, તે બોટાદની અંદર દરબાર હતા, ભગવાન સ્વામિનારાયણ આશ્રિત હતા, એટલે એમને ત્યાં ઘોડી મરી ગઈ. એટલે દરબારોને ઘોડા ઉપર પ્રેમ બહુ હોય, જેમ છોકરા ઉપર પ્રેમ હોય એમ ઘોડા ઉપર પણ બહુ પ્રેમ, અને ખવડાવો પીવડાવો બે, અને એવા ઘોડા રાખે કે એમને પેલા એમનો મુખ્ય કાર્ય તો શું, લૂંટ કરી આવવું, ચોરીને ધમાલને ધાણા પાડવો, એવી જાતનો. એટલે એટલા માટે એને ઘોડો રાખે ને એને બહુ પ્રેમ. હવે એ કંઈક ભગવાનની ઈચ્છાને એવું થયું છે અને એ ઘોડી મરી ગઈ. દરબારની અંદર બાંધતા ત્યાં ઘોડી મરી ગઈ, પડી ગઈ ઘોડી. એટલે બહુ શોકમાં થતા ત્યાં એને, જેમ એક નવ દીકરો જાય એમ આ ઘોડી એમને જાય, એના પર પ્રેમ. એટલે થયું કે બહુ દુઃખ થયું, બધા શોક થઈ ગયા ઘરમાં, બધા ખાય પીએ ને બેઠા બેઠા. અને ત્યાં વ્યાપકાંત સ્વામી ગયા બોટાદમાં, કોઈ કહ્યું કે આ દરબારને બહુ જ મુશ્કેલી થઈ ગઈ છે અને દુઃખી થઈ ગયા છે, કે શું છે, ઘોડી મરી ગઈ એમની. હવે એમને બીજો આધાર તો ઘોડીનો જ હતો, એનાથી જ એમનો આખો સંસાર ચાલતો. એટલે ગયા વ્યાપકાંત સ્વામી, કારણ કે આમ તો સ્વામિનારાયણના ભક્ત હતા જ. એટલે ત્યાં ગયા અને દરબારમાં બેઠા, અને વચ્ચે ચોક હતો, ચોકમાં ઘોડી મરેલી પડેલી હતી. એટલે એમને એમ થયું કે આ બધા અંક તો એના છે, પગ છે, હાથ છે, પૂંછડું, આંખ છે, નાક, શરીર બધું તો છે જ, એમાં કંઈ ગયું નથી. પેલા કહે છે ગયું છે, આ તાર તો પડી છે. પછી એમને એ કામ કરીને એક જીવ પકડ્યો અને જીવને એના અંદર નાખ્યો. ઘોડી હણહણતી ઊભી થઈ ગઈ, બહુ રાજી થઈ ગયા દરબાર, ખુશ થઈ ગયા, પગે લાગ્યા, બહુ દયા કરી, બહુ ઉપકાર કર્યો, આ છે તે છે. સંત તો કહેતા ભાઈ આ તો ભગવાનનો પ્રતાપ છે, અમારો નથી, પણ આ તો તમે દુઃખી હતા એટલે તમને શાંતિ થાય એટલે ભગવાનની પ્રાર્થના કરી ભગવાનના આદેશ મુજબ કર્યું છે, શું કીધું આમ. એટલે એટલું કરી અને દરબાર ખુશી થઈ ગયા. પછી એ ત્યાં ગઢડા ગયા, ભગવાન સ્વામિનારાયણ બિરાજતા હતા. એટલે ભગવાન સ્વામિનારાયણને આવી જાતનું મનુષ્યની અંદર ચમત્કાર થાય કે પોતાનો અહમ વધે એ એમને ઈચ્છું. દરેક મનુષ્યનો અહમ કે આપણને નડે છે, પણ ભગવાન સ્વામિનારાયણ તો સંતો આવા સમર્થ, એને પણ સેવક દાસ હતા, હરિભક્તોની અંદર પણ એવી સાંભળતી હોય તો પણ નમ્ર થઈને વિવેકથી કામ કરતા. એટલે મહારાજે કહ્યું આવો વ્યાપકાંત સ્વામી, તમે તો ભગવાન થયા. એટલે મહારાજ હું ક્યાં ભગવાન, તો ભગવાન તો તમે છો. તો કે અમે તો કોઈ દિવસ ઘોડી મરેલી બેઠી નથી કરી, પણ તમે તો આ રીતે કરીને આવ્યા તો એ તો ભગવાનનું કામ હતું, તમે કરી નાખ્યું એટલે તમે ભગવાન થયા. મારે કે હું તો ભગવાન નથી, તમારો દાસ છું, સેવક છું. આ તો દરબાર દુઃખી થયા હતા એટલે તમને સંભાળીને તમારી પ્રાર્થના કરીને કરી છે, ઘોડી બેઠી દે, બાકી હું તો સેવક છું. મારે કહે એટલે કહેવાનું શું કે આવા સમર્થ હતા. હવે એને કોઈ જો તાળન કરે ને કોઈ અપમાન કરે તો એનું ડટન સપટન થઈ જાય, એવી સાંભળતી હતી કહેવાનું. પણ ભગવાન સ્વામિનારાયણ નમ્ર થઈને સેવક ભાવે, સાધુતા જેને કહેવાય, અને સાધુતા રાખીને દરેક મનુષ્યને કહું, તમે એ મનુષ્યો સાથેની જેટલી આત્મીયતા વધે તેને ધર્મની વાતો સમજાય. એટલે એ રીતે સંતો કરતા હતા. બ્રહ્માનંદ સ્વામી પણ બહુ મોટા કવિ હતા, એ પણ બહુ સમર્થ, અને એટલું બધું સારું કવિત્વ રાજા મહારાજાને રીઝવે, હજારો શિલ્પાઓ મળે, એટલે એવી રીતની એમની સમૃદ્ધિ હતી અને ફરતા હતા. પણ એ પણ ભાવનગર સ્ટેટમાં ગયા અને ત્યાં બસંગ દરબાર રાજી થયા અને શિલ્પાઓ આપ્યો કે ઘરેણો બધા કરવાના. અને એ ઘરેણો કરવા માટે સોનીને વાત કરી કે દરબારને, કે દર સોનીને કે આ આપણે લારુ બારોડ છે એમને બધા સોનાનો અંગ પરનો અંગ ઘરેણો કરી આવો. એ માપ લેતા હતા અને તિલક જોયું સ્વામિનારાયણનું, એટલે સિલેક્ટનું જોઈને પછી પેલા મારોડ તો બહુ ચકોર હોય અને કોઈને એકદમ તો માને નહીં. પછી એમને કહ્યું આ તિલક શાનું છે, તો પેલા સોની કહે છે તો સ્વામિનારાયણ ભગવાન છે, પ્રગટ થયા છે અને એમનું તિલક મેં કરી આવ્યું. એટલે બ્રહ્માંડ સ્વામી તેડે જરા પોતાનું ભણેલું ગણેલું આ બધી જે જાહો જલાલી હતી એટલે એમને પણ જરા ગર્વ હતો કે ભગવાન હોય નહીં અત્યારે કડીકાળની અંદર, આ તો લોકો અત્યારે ઠગવા માટે આવા તૂત કરે છે અને ભગવાન મનાવે છે અને લોકોને છેતરે છે અને દંભ કરે છે. તો સોની કંઈ એવું નથી, આ તો સાક્ષાત ભગવાન છે, અમને બધા હજારો માણસો માને છે, સમાધિ થાય છે, એમની આજ્ઞાનું પાલન કરે છે, એવા સમર્થ છે. તો કે સારું જોઈશ. પછી એમને ક્યાં છે કે ગઢડા, ગઢડા ત્યાં ગયા, લાડુ ભારત પોતે ગયા અને ત્યાં ભગવાન એમને સંકલ્પ અવસ્થામાં કર્યો. જો ખરેખર ભગવાન હોય તો એમને કાળા ધાબળા ઉપર ભાગવત વંચાતું હોય અને ગુલાબનો હાર હોય અને મારે નામ લઈને બોલાવે. એ ગયા એટલે મારા તો અંતર્યામી ભગવાન, તો એના અંતર જાણી લીધું કે એના એટલે આ એટલે બહુ લાડુ ભારોટ આવો એટલે જાણ્યું કે આ તો ભગવાન, મારું નામ ભેગા તો થયા નથી. પછી હાર હતો એટલે ગુલાબનો ત્યાં પહેરાવી દીધો અને પછી પેલા ધાબળા પર પુસ્તક વંચાતું હતું, કથા થતી હતી. એટલે આના મનમાં થઈ ગયું એટલે ત્યાં આમ જઈને ભગવાનના દર્શન કર્યા એટલે એકદમ શાંતિ શાંતિ થઈ ગઈ, પ્રકાશ થયો ને એમાં દિવ્યતા, એના તેજ તેજ બધું દેખાયું, ભગવાનની મૂર્તિ દેખાઈને બધું થયું. એટલે ખસ થઈ ગયા. પછી ચારને પડી ગયા કે ભગવાન હું તો આવ્યો તો આ પ્રમાણે પરીક્ષા કરવા, પણ મારી પરીક્ષા થઈ ગઈ. કેટલાક માણસોનો હોય છે ભગવાનની પણ પરીક્ષા કરનારા હોય છે, ભગવાનને વશ કરવા માટે પોતાનો બધા ઘણા જાતના ઉપાયો કરતા હોય છે. ભગવાન કોઈથી વશ થાય એવા નથી અને કોઈને એ થાય નહીં, ભક્તિથી વશ થાય. ભગવાનને વશ કરવા હોય તો હથિયારોથી નહીં થાય, સત્તાથી નહીં થાય, પૈસાથી નહીં થાય. એક ભક્તિ કેવલ ભગવાનને રાજી કરવા માટે, ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતુ ગુણૈર ભક્તિ પ્રિયો માધવ, કે ભગવાનની જો ભક્તિ કરીએ આપણે બહુ જ અંતરના ભાવથી, ઉપર ઉપરની નહીં, દેખાવાની ભક્તિ નહીં કે માળા લઈને ફેરવતા હોય અને કહો બહુ મારા મહાત્મા, પણ અંતરમાં તો કંઈ બીજી વાતો હોય એમ ભક્તિ નથી, ભગવાનને રજા માટે. અને એ રીતે ભગવાનને રીઝવા માટે, પ્રસન્ન કરવા માટે જે ભક્તિ મીરાની, નરસિંહ મહેતાની, આ 500 સંતોની વાત કરીએ, બીજા જે આચાર્યો થઈ ગયા છે એમની ભક્તિ જોઈએ, વલ્લભાચાર્યની ભક્તિ, તો એ શું કે ભગવાનને રાજી કરવા માટે. અને એ ભક્તિથી ભગવાન રાજી થાય છે, તો એવી એમની ભક્તિ હતી એટલે ભગવાનને રાજી થયા છે. તો આ રીતે ત્યાં આગળ ભગવાન શ્રીજી મહારાજને આવી રીતનો એમનો ભક્તિ એમનો જોઈને બહુ રાજી થઈ ગયા અને એને પછી કહ્યું કે મહારાજ હું તમારી પરીક્ષા કરતો, પણ પરીક્ષા મારી થઈ ગઈ છે, મારા બધા સંકલ્પો આપણે પૂરા કર્યા છે, તો મને તમારો સત્સંગી અરે સાધુ બનાવો. ભગવાને સાધુ કર્યાને નામ બ્રહ્માનંદ પાડ્યું. પણ એ બ્રહ્માનંદ સ્વામીએ મોટા મોટા મુસલમાન રાજાઓ જૂનાગઢનાને સત્સંગ કરાવ્યો, મોટા ગાયકવાડ સરકારો કે બીજા મોટા સરકારો બધાને બહુ ખુશ કર્યા છે. અને ભગવાન સ્વામિનારાયણના દાસ આટલું બધું હતું, એમને પણ અપમાન સહન કરવા પડ્યા, પણ એ કોઈ પણ જાતનો કોઈના પ્રત્યે દ્વેષ કર્યા સિવાય એનું સારું થાય અને એ પ્રમાણે કરેલું. તો એવા સંતો સમર્થ હતા અને એ સમર્થ સંતોએ પોતાની સાધુતા રાખીને ધન સ્ત્રીનો ત્યાગ, ભગવાને કહ્યું કે તમારે આ દુનિયાની અંદર આ ધનને સ્ત્રી બેનો ત્યાગ રાખજો, એ તમારું કરીને નહીં રાખતા, તમારું કરીને રાખશો તમને બંધન થશે, કારણ કે આ પૈસા છે એનાથી દુનિયાનો વ્યવહાર ચાલે છે. અહીંયા ડોલર ચાલે છે, કોઈ પાઉન્ડ ચાલે છે, કોઈ એટલે જુદા જુદા નામ આપે છે રૂપિયા બધું, પણ ચલન છે ચલન, એનાથી જ આપણો વ્યવહાર ચાલે દુનિયામાં, તો લેવડ દેવડ વેપાર ધંધો. અને સ્ત્રીથી આ જગતની ઉત્પત્તિ છે, આ સ્ત્રી છે એના થકી આપણી ઉત્પત્તિ થાય છે આપણે જાણીએ છીએ. આ બે વસ્તુ છે સારી છે જગતના કાર્ય માટે, પણ પછી એ બે બંધન જ છે. એની અંદર જો પછી આપણને આસક્તિ થાય, પૈસામાં આસક્તિ થાય, એનો આપણે દુરુપયોગ કરીએ, ખોટે રસ્તે વાપરીએ, તો એની અનર્થ આવે એટલે આપણું એ નહીં. સ્ત્રીને વિશે જો તમારે ભગવાને કહ્યું છે કે એક પત્ની સદા બ્રહ્મચારી, કે એક પત્નીની સાથે જે વ્યવહાર થાય એ કાયમ બ્રહ્મચારી છે, એને સાધુ થવાની જરૂર નથી, પણ એને મૂકીને જો બીજે માણસ જતો હોય તો એ બ્રહ્મચારી નથી, એ એને પોતાના ચારિત્રનો ભંગ થયો થાય. સ્ત્રી પતિને મૂકીને જતી હોય તો એ પણ ચારિત્રનો એકબીજાનો વિશ્વાસ ભંગ થાય છે. તો આ આપણો સંપ્રદાય, આપણા હિન્દુ ધર્મની અંદર ને આપણા વૈદિક ધર્મની અંદર આપણી મર્યાદાઓ મૂકી છે કે ગ્રસ્તા સમૂહ રહેવું, એક પત્ની કરીને પછી તેનાથી વ્યવહાર કરવો, ધંધો પાણી કરવો, એવું કર્યું. તો એ સંતો માટે મહારાજે મળ્યું, ગ્રસ્તો માટે વાત નથી. એમને તો લગ્ન કરવાનું કહ્યું છે, વ્યવહાર કરવાનું કહ્યું છે, એમને છોકરા થાય બધું થાય, પણ ગ્રસ્ત ત્યાગી જ એક થયા. એ ત્યાગીને તો આ બંધન રૂપ જ છે. ત્યાગી તો શું થયા કે જો ઘર બહાર મૂકીને આવ્યા પણ અહીંયા આવીને બધા પૈસા ભેગા કર્યા કે સ્ત્રીઓનો વ્યવહાર કર્યો, તો ત્યાગ્યો છું. જે ત્યાગ કરવાનો છે એ છે કે સ્ત્રીને ધન બેનો ત્યાગ, એ ભગવાન શ્રીજી માની આજ્ઞાથી સંતોએ પાડ્યો હતો, એટલે એનાથી એમનો મુક્ત રહેતા. એટલે લોકોમાં એમ લાગે કે આ સ્ત્રીઓથી દૂર રહે છે, સ્ત્રીઓનો અનાદર છે, સ્ત્રીઓનો તિરસ્કાર છે, એવું આ છે નહીં. આ સંપ્રદાયની અંદર તિરસ્કાર નથી, અનાદર નથી, ખૂબ ભાવ છે, પ્રેમ છે. તમે બધા જુઓ છો કે આ સ્વભાવની અંદર બધે પણ એ આવે છે, લાભ લે છે. અને પણ ભગવાને મર્યાદા મૂકી કે સંતોથી દૂર રહેવું ને સંતો એમનાથી દૂર રહેવું, અને પૈસાનો સંતોએ સંગ્રહ ન કરવો કે પોતાના કરીને મંદિરો થાય, સમાજના કાર્યો થાય, બધું થાય, પણ પોતાની બેંકમાં બેલેન્સ ન હોવી જોઈએ, જમીન ન હોવી જોઈએ, એવી રીતે, કારણ એનાથી બંધન થાય છે, એમાં અસર થાય. તો એવી રીતના ધનસ્થિરના ત્યાગ વાળા સંતો અને લોકોના કલ્યાણ માટે એમનું વિચરણ હતું અને સારી રીતે કર્યું છે. તો એવી રીતે ભગવાન શ્રીજી મહારાજના પ્રતાપથી આ સંપ્રદાયમાં સંતોનું વિચરણ થયું. અને તે વખતે એમના વખતની અંદર લાખો માણસો એ ભગવાન સ્વામિનારાયણ છે એમ માનીને એમનું ભજન કર્યું, એમની વિશેની ભક્તિ કરી, અને એમને સાક્ષાત ભગવાનના દર્શન પણ બધાને થયા. એટલે આવી રીતે આ ધર્મની અંદર સંતોના વિચરણથી થયું છે, ભગવાન સ્વામિનારાયણના પ્રતાપથી છે. ત્યાર પછી પણ સંતો એવા શાસ્ત્રી મહારાજ, એ બીજ મહારાજ એવા સંત થયા, એ સંતોને પણ આ પ્રમાણે આજ આદેશ, જે ધનશ્રીનો ત્યાગ, નિયમ ધર્મ, ધર્મ જ્ઞાન, વૈરાગ, ભક્તિ આદિ સદગુણો એની અંદર હોય તો એ સંત કહેવાય. સંત છે એને બીજું કોઈ પોતાનું હોય નહીં. તો કહેવાનું છે કે સંત બધા પરમારથી જ આ કામ ઉઠા હતા, અને એનું બધા બધાને પરમારથ કરે છે, ભગવાનરૂપી સંપત્તિ, ભગવાનરૂપી જ્ઞાન બધું આપીને એનું કલ્યાણ કરે છે. એટલે પોતાનું કરીને કંઈ હોતું નથી. તારે એવા ત્યાગી મળે તો આપણું, જેને બંધન ના હોય તો આપણું બંધન કાપે, પણ જે પોતે બંધનમાં પડ્યા હોય તો એ બંધન કાપી શકે નહીં. તો આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ જે સંતો હતા એવા સમર્થ હતા, વિદ્વાન હતા. ત્યાર પછી પણ યોગીજી મહારાજે સાધુ કર્યા, અત્યારે બેઠા છે. ડૉક્ટર સ્વામી છે, વિવેક સાગર સ્વામી છે, મંતસ્વામી, કિશોર સ્વામી, ત્યાગ સ્વામી, કોઠારી સ્વામી, બધા સંતો છે. એ બધાએ પણ આપ જુઓ છો કે જો પોતે ડૉક્ટર થયા છે, એ કંઈ અસમર્થ નહોતા, બધું સારી રીતે એમનો વ્યવહાર હતો, કુટુંબ સારું હતું, તને પણ સ્વામીની આજ્ઞાથી કરે છે, આ તો હજારોને કામ કરે, પણ એમની જે મર્યાદા છે એ મર્યાદામાં રહે તો સાધુ છે, નહીં તો પછી બાધુ, પછી એ લોકોને છેતરવાની વાત છે. વિવેક સાગર પણ સારા કુટુંબમાંથી આવે છે, આવા વિદ્વાન થયા છે, પણ જોગી મહારાજ કહ્યું સાધુ થાઓ તો એમના વચનથી થયા. એમને જોયું કે જોગી મહારાજ સાચા સંત છે, જેની પાસે ભગવાન છે અને એ જેમના દર્શનથી આપણને શાંતિ થાય છે, તો એ પણ આવા સંત થઈ અને કર્યું. અને નિષ્પ્રોહી રહીને કે દેશ પરદેશ ફરે છે, સર્વજીવના ઘરે છે, એટલે દરેક દેશ વિદેશ ફરવાનું સંતનું કારણ એ જ હોય કે લોકોને ધર્મભાવના થાય, લોકોમાં શ્રદ્ધા જાગે, ભગવાનમાં ભક્તિ થાય, આ માટે એમનું વિચરણ હોય છે. તો એવા સંત મળે તો આપણું કામ થાય. બાકી સંત તો દુનિયામાં ઘણા છે. વેશે લેશ લેવાય નહીં, સાવકાર નરેશનું સુખ, બોલી ઠોલી તો એ જ રહે કે હુકમ દામનું દુઃખ. કે રાજાનું ભવૈયા લોકો રમતા દેશમાં, આપ બધા જાણો છો ભવૈયા, અને એ રાતે પેલા હું ત્યાં ગામડે ગામડે જાય અને ત્યાં બધો આ જાતના ડાયરા ગોઠ અરે પ્રોગ્રામો કરે, એમાં રાજે રાજાનો પાર્ટ લે, પોલીસને હુકમ ને બધા માણસોને હુકમ પર કરે કે આમ કરો, તેમ કરો, ફલાનું કરો, અને કોઈ ગયે તો આમ બધું. પણ એ પાઠ જ છે, પછી સવારે ઉઠ્યા પછી એને કોઈ રાજા માને નહીં, કાં તો બનાવટી છે, વેશ જ ખાલી પહેર્યો છે, તો એના પ્રત્યે કોઈ ભાવભક્તિ થાય નહીં અને માને નહીં. એમ કોઈ સાવકારનો લીધો કે બહુ મોટો સાવકાર, કરોડ અબજોપતિ જેની ડોલર હોય, એવા માણસનો પણ વેશ લીધો કે આ હું છું, પણ એને એ વેશ વેશ ભજવવા માટે જ રાતે ચેક કરોડનો લખી નાખે, પણ એ બનાવટી બધી વસ્તુ. પણ એ હવારે જઈએ અને વટાવવા જાય તો એક પૈસો મળે નહીં. એટલે વેશ કરવાથી નથી, એમ ભક્તિને આપણો વેશ કર્યો કે ભક્તિ કરીએ પણ લોકોને કેમ કરીને આપણા પ્રત્યેનો પ્રેમ થાય ને આપણને લાય, એ ભક્તિથી ભગવાન રાજી થાય નહીં અને એ જરૂર નહીં. તો એવા સંતથી, એવા બનાવટી, એવા લોકોને છેતરનારથી સંત અરે આપણે કલ્યાણ થતું નથી. પણ સાચા સંત મળે તો, સાચે સંત મિલે કમે કાહું રહી, સાચી શીખવે રામ કી રીત પૂરી. સાચા સંત મળે કે જે અમે કહ્યું આમ ધનશ્રીનો ત્યાગ છે, ધર્મ છે, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ, એવા સંત મળે તો આપણું દારિદ્ર કાઢે, આપણે શાંતિ આપે. જેનામાં માયા નથી એ બીજાની માયા કાઢે. જેને કોઈ વ્યસની હોય દારૂવાળો, એ દારૂ પાસે જઈએ તો આપણું વ્યસન છૂટે નહીં, વધારે થાય. જુગાર આપણે બેહો તો જુગારની સાથે બેસવાથી વધારે આપણો જુગાર થાય, એ જાય નહીં. પણ જે નથી જ રમતા જુગાર, કે જેમાં એને અડતા નથી, કે જે આમાં વ્યસન દુસન બહુસાર કરતા નથી, એમની પાસે જવાથી આપણા બધા દુર્ગુણો જાય છે, આપણામાં રહેલા દુષણો જાય છે, આપણા અવગુણો જાય છે, વ્યસનો જાય છે. પણ એવા શુદ્ધ હોય તો એવા સંત છે એ ભગવાન સ્વામિનારાયણ આ રીતે તૈયાર કરેલા હતા, એનાથી આ કાર્ય થયું છે. અત્યારે પણ આવું આ કાર્ય થવાનું મુખ્ય કારણ કે યોગીજી મારાનો સંકલ્પ અને ગામો ગામ જવું, દેશ પરદેશ જવું, ત્યાં જઈને સત્સંગ કરાવો, મંદિરો કરવા, કે લોકોને ધર્મ ભાવના થાય. કારણ કે પરદેશ તમે આવ્યા છો એટલે સ્વાભાવિક અહીંયા વાતાવરણથી આપણા ધર્મો, આપણા નિયમ ધર્મ આજ્ઞા બધું ભૂલી જવાય છે, આપણા સંસ્કાર જતા રહે છે. અને તમને ખબર છે કે આજે તમારા છોકરા અહીંયા બહાર ભરે છે એમાં કેટલી મુશ્કેલીઓ થાય છે. પણ જો એ ધર્મની અંદર ઘરમાં મંદિર રાખો, મંદિરનું પાઠ પૂજા કરીએ, આરતી કરીએ, જે ભગવાનને માનતા હોય એ ભગવાનનું મંદિર રાખો, એમાં પાઠ પૂજા, ગ્રંથો વાંચો, અને છોકરાઓને બેસીને સાથે વાત કરો, આત્મીયતા આવે. અને એ છોકરાને પણ ભણે છે, ગણે છે, શું છે, ક્યુ કરે છે. પણ જો આપણે કોઈ દાડો ભેગા બેસીએ જ નહીં તો છોકરાને આત્મીયતા થાય, એટલે આપણે પછી આજ્ઞા માને નહીં, મોટો થયો એટલે સ્વતંત્ર થઈ જાય. એટલે ઘરની અંદર બધા કુટુંબ ભેગા બે તો કુટુંબની આત્મીયતા રહે. અને જે ઘરના કુટુંબિક ઝઘડા છે એના મુખ્ય કારણ એ છે કે આપણામાં વ્યસન દૂષણ પેસે અને બધા એકબીજા જુદા પડી જાય, એટલે કરીને દુઃખી થવાય છે. તો ધર્મ એ મોટી વાત છે. સદાચાર જે છે એ આપણે રાખવો, ભગવાનનો આશરો રાખવો, ભગવાનની ભક્તિ કરી, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે એવું બળ આપ બધાને વધારે મહારાજ આપે, અને આ દેશમાં રહીને પણ આપણો ધર્મ એને બરોબર રીતે સાચી પાડવીને સુખિયા રહીએ, એ જ પ્રાર્થના.